તારીખ 19/10/1996 શ્રી નિર્ભ્રાંત દર્શનની કીડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 95.
નિર્ભ્રાંત દર્શન એટલે ભ્રાંતિ રહિત દર્શન. એટલે સમ્યક દર્શન મોક્ષ નો માર્ગ છે. એ માર્ગે પહોંચવા માટેનો ઉપાય છે. એ માર્ગથી નાનો રસ્તો છે, માર્ગ મોટો રસ્તો છે. એટલે કેડી શબ્દ લીધો છે, મોક્ષની ભૂમિકા છે. બીજા અર્થમાં કહીએ તો મોક્ષ માર્ગે પહોંચવા માટેની મોક્ષની ભૂમિકા એ પુસ્તકનો વિષયવસ્તુ એ છે. એનું પહેલું પ્રકરણ છે મોક્ષાર્થીનું સ્વરૂપ. મોક્ષાર્થી હોય છે એટલે કે મોક્ષનું જેને પ્રયોજન છે, મોક્ષનું જેને ધ્યેય છે એને મોક્ષાર્થી કહે છે. જે મોક્ષાર્થી હોય છે તે આત્માર્થી થાય છે. આત્માર્થી અને મોક્ષાર્થી કોઈ વારે એકાર્થમાં પણ વપરાય છે, પણ અહીંયા પ્રયોજનને અનુસરીને કહીએ તો મોક્ષાર્થી છે એ પ્રથમ થાય કોઈ મોક્ષાર્થી તો તે સાચો આત્માર્થી થાય છે. કેમ કે એ જ આત્માનું પ્રયોજન છે, મોક્ષ પામવું તે આત્માનું પ્રયોજન છે. તે પ્રકરણનું નામ લીધું છે મોક્ષાર્થીનું સ્વરૂપ. પૌરાણિક કાળના મનુષ્ય આયુના પ્રમાણમાં વર્તમાન કાળમાં મનુષ્યનું આયુષ પ્રમાણ અલ્પ છે. પુરાણકાળમાં એટલે ચોથા આરામાં જે આયુષ હતા એ ચોથા આરાના છેડે નહોતા, ચોથા આરાના પ્રારંભમાં હતા એ ચોથા આરાના છેડે નહોતા. ઋષભદેવ ભગવાનનું 84 લાખ પૂર્વનું આયુષ, મહાવીર સ્વામીનું 72 વર્ષનું આયુષ. કેટલો બધો ફેર પૂજ્યો, કરોડો વર્ષનો ફેર પૂજ્યો આયુષમાં. પુરાણ જૂના કાળમાં જે આયુષ્યના પ્રમાણ હતા અત્યારે વર્તમાન કાળમાં આયુષ્યનું પ્રમાણ ઘણું અલ્પ છે. અત્યારે પણ લગભગ 65-70 એવરેજ છે, એથી વધારે જીવે એ બોનસ છે. બાકી 65-70નો અત્યારે હિન્દુસ્તાનના મનુષ્યનો આયુષ્યનો એવરેજ છે. અને તે પણ અનિશ્ચિતતાથી ગ્રસિત છે. એક તો આયુષ્ય થોડા છે, અલ્પ છે, અને એમાં પણ નિશ્ચિત નથી કે આટલા વર્ષ આ માણસ જીવશે એવું કોઈ નિશ્ચિત નથી. ગમે ત્યારે પણ કોઈ પણ માણસનું આયુષ્ય પૂરું થતું હોય એવું પ્રત્યક્ષ જોવામાં આવે છે. એવી સ્થિતિમાં પણ મોટાભાગના મનુષ્યોને તો વ્યવહારિક જીવન નિર્વાહ માટે અનેક પ્રકારની પ્રવૃત્તિમાં આયુષ્યનો બહુભાગ વ્યતીત કરવો પડે છે. આયુષ્યની આવી સ્થિતિ છે કે થોડું આયુષ છે, અનિશ્ચિત છે, એમાં પણ જે આયુષ્યનો મોટો ભાગ છે એ તો પેટીયું કાઢવામાં જાય છે. પેટીયું કાઢવું એટલે હું પેટ ભરવા માટે પ્રવૃત્તિ કરવી, આયુષ્યનો મોટો ભાગ એમાં જાય છે. કોઈ કોઈને એટલે 5-10% એવા પણ મનુષ્યો છે કે કોઈ કોઈને પૂર્વ પુણ્યના યુગે અલ્પ પ્રવૃત્તિ કરતાં પણ ચાલે, આર્થિક વ્યવસ્થા બરાબર હોય અને થોડી પ્રવૃત્તિ કરે, ન પ્રવૃત્તિ કરે તો પણ ચાલે, એવા પણ થોડા મનુષ્યો છે, તેવો પ્રકાર હોય છે, પણ એ અલ્પ છે, ઘણો થોડો છે. પણ એવી પરિસ્થિતિવાળા જીવોને જેને પૈસા માટે કે પેટ ભરવા માટે પ્રવૃત્તિ ન કરવી પડે, એવા માણસોને બળવાન અસત્સંગ હોય છે. સૌથી મોટી તકલીફ શું છે? અસત્સંગ એને બળવાન હોય છે, એટલે આજુબાજુ એનું જે સર્કલ છે એમાં સત્સંગ નથી હોતો, પણ બળવાન અસત્સંગ હોય છે. અને પૈસા પૂરતા હોવાથી પાંચ ઇન્દ્રિયના વિષયોની વિવિધતાવાળા વિશાળ ફેલાવામાં એ જીવ ઘેરાયેલો રહે છે. આ બધું મેં પશ્ચિમના દેશો જોયા તો ત્યાં માણસ પાસે પૈસો ઘણો છે, પણ ત્યાં પાંચ ઇન્દ્રિયના વિષયનો ફેલાવો ઘણો છે. વિવિધ પ્રકારની આઈટમો મળે દરેક ચીજમાં, પંચેન્દ્રિયના વિષયમાં વિવિધ પ્રકારની આઈટમ મળે. અત્યારે હમણાં નાના વિડીયો નીકળ્યા છે ને હાથમાં પકડી, એક ઇલેક્ટ્રોનિકનો જે આખો સ્ટોર હતો, બહુ મોટો સ્ટોર હતો, એ એવા પ્રકારના વિડીયોના 40-50 મોડલો પડ્યા હતા. હિન્દુસ્તાનમાં એવા 2-4 જોવા મળે, 40-50 હતા એ ત્યારે શોરૂમમાં મૂક્યા હતા. એવી જ રીતે બધી આઈટમમાં જોવો તો પુષ્કળ વેરાયટી જોવા મળે, અને ત્યાં બધા એનાથી ઘેરાયેલા રહીએ છીએ, નીકળી ન શકે. એવી લગભગ સ્થિતિ છે, તેવી સ્થિતિ પ્રાય છે, એટલે એવી લગભગ સ્થિતિ છે. બળવાનો સત્સંગ છે એટલે જેની પાસે વખત છે. પહેલા તો મોટા ભાગના માણસો પાસે વખત નથી, એને તો પેટ માટે રોતરાવું પડે, રોજ સવારમાં ઉઠે અને કામ ચાલુ થઈ જાય એનું. 5-10% માણસો એવા છે તો પ્રવૃત્તિ ન કરે તો ચાલે, એની પાસે વખત છે તો એને બળવાનો સત્સંગ છે, અને 5 ઇન્દ્રિયના વિષયોથી ઘેરાયેલો છે. આ જોઈએ, તે જોઈએ, આમ જોઈએ, આમ જોઈએ, આના વગરનો ચાલે, આના વગર વાપરું. મારવાડીને ઘરે ગયા હતા ઇન્દુબેનને, ત્યાં કેટલા પડ્યા હતા એના કોસ્મેટિક્સના, ડાઇનિંગ ડ્રેસિંગ ટેબલ ઉપર કેટલી ચીજો પડી હતી, 50-60 બોટલ પડી હતી. કેટલી ખડકલો જ હતો સીધો, હા, પૈસા હોય છે પછી વધારે હોય પાછો, એમાં ડૂબી જાય. એ ઉપરાંત તો વર્તમાન સ્થિતિ છે. હવે ભૂતકાળની સ્થિતિ શું છે જીવને? કે પૂર્વે સન્માર્ગને આરાધેલ નહીં હોવાથી ભૂતકાળનો ઇતિહાસ પાછો સારો નથી, કે સત્ય માર્ગનું આરાધન કર્યું નથી એક તો, એટલે એના સંસ્કાર નથી, તેમજ તથા પ્રકારની હીન યોગ્યતાને લઈને આ સન્માર્ગનું આરાધન નહીં કરેલું હોવાથી, અને ઉન્માર્ગનું આરાધન કરેલું હોવાથી પોતાની યોગ્યતા હીણી થઈ ગઈ છે, એટલે આત્મહિત સંબંધી પુરુષાર્થ ઉત્પન્ન ન કરી શકે તેવો જીવોનો પ્રકાર સામાન્યતઃ જોવામાં આવે છે, કે મોક્ષ માર્ગનો પુરુષાર્થ ઉપાડી ન શકે. ટૂંકમાં કહીએ તો, સંક્ષેપમાં કહીએ તો, આ કાળને વિશે પૂર્વે કદી નહીં જાણેલો નહીં પ્રતીત કરેલો અને નહીં આરાધેલો એવો સન્માર્ગ જીવને પ્રાપ્ત થવો દુષ્કર છે. આ કાળને વિશે માર્ગ પ્રાપ્તિ ઘણી દુષ્કર છે, કેમ કે આયુષ્યની સ્થિતિ એવી, સંજોગોની સ્થિતિ એવી, અને પૂર્વનું આરાધન નહીં, પૂર્વે જાણ્યું નથી, પ્રતીત કર્યું નથી, આરાધન કર્યું નથી, હિન અને હિની યોગ્યતા છે, પુરુષાર્થ ઉપડે એવી પરિસ્થિતિ દેખાતી નથી. એટલે સ્વાભાવિક એમ જણાય છે કે સન્માર્ગ પ્રાપ્ત થવો જીવને દુષ્કર છે. તેમ છતાં પણ, આટલું બધું હોવા છતાં પણ, જો કોઈ મુમુક્ષુ જીવને માર્ગ પ્રાપ્તિનો એકમાત્ર લક્ષ્ય હોય, શું એક લક્ષ્ય હોય કે બસ મારે તો આ માર્ગ પ્રાપ્ત કરે છૂટકો છે, પ્રાપ્ત કરવો જ છે, એટ એની કોસ્ટ મારે મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરવી જ છે, એવો લક્ષ્ય હોય, એવો લક્ષ્ય કેવો ધ્યેય હોય, તો માર્ગ પ્રાપ્તિ થવી અવશ્ય સંભવે છે. તો પછી માર્ગ પ્રાપ્તિ અવશ્ય થાય એ સંભવિત છે, અસંભવિત નથી. ફક્ત એને એ બાબતનું એક લક્ષ્ય હોવું જોઈએ. એટલે શું કે જો એક લક્ષ્ય હોય, એક ધ્યેય હોય, તો પછી એના પરિણામ બીજા વિષયોમાં વહેંચાઈ જાય નહીં. બધે એક જ લક્ષ્ય રહ્યા કરે, મારે આમાં ક્યાંય રોકાવું નથી. ગમે તે પ્રકારના ઉદય આવે અને ગમે તે પ્રકારના પંચેન્દ્રિયના વિષયો હોય, પણ મારે રોકાવું નથી એ લક્ષ્યનું બરાબર ચાલુ રહીએ. ચાલુ રહીએ એનું નામ લક્ષ્ય કહેવાય. યાદ કરવું પડે એમ નહીં, પણ એ લક્ષ્ય ચાલુ જ રહીએ. એકમાત્ર લક્ષ્યમાં બે વાત ચાલે. તેથી સમ્યક દર્શન આદિ મોક્ષ માર્ગને પામનાર જીવની મુમુક્ષુતા કેવા પ્રકારની હોય, કેવા એટલે કેવા યથાર્થ પ્રકારની હોય, તે સત્પુરુષોના વચનોના આધારે વિચારવા યોગ્ય છે. ખાલી કેવળ કલ્પના કરીને પ્રકરણ નથી લખવું, પણ જે વાત આલેખવી છે એમાં સત્પુરુષોના વચનોનો આધાર અને કોર્ડિનેશન કરેલું છે, મેળ કરેલો છે. જ્ઞાનીઓ પણ આમ કહે છે, જ્ઞાનીઓ પણ આ વાત કરે છે, આ વાત જ્ઞાનીઓ કરે છે, એમ કરીને એ વાત વિચારવા યોગ્ય છે. એમાં પ્રથમ તો મુમુક્ષુ જીવને માર્ગ પ્રાપ્તિના પ્રબળ નિમિત્ત બે પ્રકારે છે. એ માર્ગ પ્રાપ્ત થવા માટે બે પ્રકારના બળવાન નિમિત્ત છે. એક પ્રત્યક્ષ સત્પુરુષનો યોગ અને બીજું સત્શાસ્ત્રનો સ્વાધ્યાય. આ બે વસ્તુઓ નિમિત્ત છે, અને બેની વાત ક્રમથી લખી છે, એ પણ પ્રાયોરિટીની દૃષ્ટિકોણથી લખેલી છે. કે પ્રત્યક્ષ સત્પુરુષનો યોગ બળવાન છે, શાસ્ત્ર સ્વાધ્યાય ત્યાર પછીના નંબરે આવે છે. શાસ્ત્ર સ્વાધ્યાય કરતાં પણ પ્રત્યક્ષ સત્પુરુષનો યોગ છે તે બળવાન નિમિત્ત છે. ઉક્ત બંને પ્રકારના નિમિત્તનો યોગ હોય, એટલે બે નિમિત્ત અવેલેબલ હોય, શું તો તે ખચિત મહદ પુણ્યનો યોગ છે. તો ખરેખર તે અવશ્ય બહુ મોટા પુણ્યનો યોગ સમજવા યોગ્ય છે, તેમાં સંશય નથી. તો પણ પ્રત્યક્ષ સત્પુરુષનો યોગ એ વિશેષ બળવાન કારણ છે, અને તેથી આ પ્રકરણમાં એટલે પ્રત્યક્ષ સત્પુરુષના યોગના વિષયમાં પૂરું લક્ષ્ય દઈને વિચારવું ઘટે છે. એટલે આ પુસ્તકમાં તો એનું બીજું પ્રકરણ છે, એના ઉપર લખ્યું છે. ક્યાં ક્યાં કઈ વાત વચ્ચે વચ્ચે જરૂર છે ત્યાં લીધી છે, પણ એના એ વાત તો વધારે લક્ષ દેવા જેવી હોવાથી એનું પ્રકરણ આખું બીજું લખ્યું છે, બીજું પ્રકરણ એના ઉપર લખ્યું છે. પ્રત્યક્ષ સત્પુરુષના યોગનું મહત્વ એવું બીજું પ્રકરણ લખેલું છે. અનંતકાળે નાની સત્પુરુષનો સમાગમ વિશિષ્ટ પ્રકારના પૂર્વ પુણ્યના ઉદયને લઈને થાય છે. પુણ્યનો ઉદય ખરો, પણ એ વિશિષ્ટ પ્રકારના પૂર્વ પુણ્યનો ઉદય છે. પુણ્યના ઉદય અનેક પ્રકારના છે. પુણ્યના ઉદયથી માણસને તંદુરસ્તી રહે, કુટુંબ પરિવાર રહે, સત્તા મળે, સંપત્તિ મળે, રાજપાટ થાય અને દેવલોકનો દેવ પણ થાય. અનેક પ્રકાર છે. એ બધા પ્રકારોમાં નાની સત્પુરુષનો પ્રત્યક્ષ સમાગમ મળે એ પુણ્યનો ઉદય જુદી જાતનો છે. વિશિષ્ટ એટલે જુદી જાતનો છે અને એ બધા કરતા ઉત્કૃષ્ટ પુણ્યનો યોગ છે. હા, એ આ વિશિષ્ટ પુણ્યનો યોગ છે. દેવલોકના દેવને ન મળે એવો સમાગમ દેવલોકના દેવને ન મળે, રાજાઓને ન મળે અને શેઠ શ્રીમંત શેઠિયાઓને પણ ન મળે અને કોઈ સાધારણ મનુષ્યને મળે, તો બે માંથી પુણ્યનો યોગ કોનો મોટો? સાધારણ મનુષ્યનો મોટો પુણ્ય યોગ ગણાય. કેમ કે એ ક્વોલિટી જુદી છે ને આ ક્વોલિટી જુદી છે. ઓલામાંથી સંસારમાં રખડશે અને અહીંથી સંસારથી છૂટી જશે એમ છે. હા, આમ દેખાવા લોકોની દ્રષ્ટિએ ને આ તો સાધારણ માણસ છે, પણ એને જે યોગ છે એનો પુણ્યનો ઉદય બહુ મોટો ગણવો જોઈએ. દેવલોકના દેવથી પણ વધારે મોટો પુણ્યનો ઉદય ગણવો જોઈએ. તકનો સદુપયોગ થઈ ગયો, જે તક મળી એનો સદુપયોગ થઈ ગયો. તે કાળે જો આત્માર્થી જીવની યોગ્યતા, તે કાળે એટલે ક્યારે? કે જ્યારે સત્પુરુષનો સમાગમ હોય, પ્રાપ્ત હોય ત્યારે જો આત્માર્થી જીવની યોગ્યતા તે સત્પુરુષને ઓળખે તેવી સુયોગ્ય પ્રકારની હોય. પાછો આ ઉપાદાનનો વિષય છે. પુણ્યોદય બરાબર હોય, પણ સુયોગ્ય પ્રકારની જો યોગ્યતા હોય, સુયોગ્ય પ્રકારની યોગ અર્થાત સત સમાગમ થવા છતાં ઓળખી ન શકે તેવા બાધક પરિણામ તેને વર્તતા ન હોય. આ બીજી સાઈડ લીધી, એ યોગ હોય અને પોતાની યોગ્યતા ક્યારે હોય? કે સત્પુરુષને ઓળખવામાં બાધક જે પરિણામો છે એ પરિણામો એને વર્તતા ન હોય તો એને સુયોગ્યતા એવી હોય. બાધક પરિણામમાં તો પછી આપણે ઘણી આખા પ્રકરણ એના ઉપર ચર્ચા કરવાની છે, એટલે અહીંયા તો આઉટલાઈન જ લઈએ છીએ. વિષયને સ્થાપિત કરવા માટે આઉટલાઈન લઈએ છીએ. બાધક પરિણામોમાં તો શું છે કે પોતે તીવ્ર વિષય કષાયમાં ન રહીએ, અથવા પોતે દર્શનમોહ વધે એવા પ્રકારના કોઈ પરિણામમાં ન રહીએ અને દર્શનમોહ ઘટે એવા પ્રકારના પરિણામમાં રહીએ. બાધક પરિણામમાં તો એવું છે કે સત્પુરુષને નહીં ઓળખવાના ત્રણ કારણો કૃપાળુદેવે 416 નંબરના પત્રમાં લીધા છે. એક તો હું સમજું છું, એવું જે અહમભાવ એ સત્પુરુષને ઓળખવા દેશે નહીં. બીજો કે સત્પુરુષ કરતાં પણ પોતાના કુટુંબ પરિવાર અને સંયોગોમાં વિશેષ રાગ અથવા મમત્વ સહિતનો રાગ, પોતાપણા સહિતનો રાગ કે આ બધું મારો છે, તો પણ સત્પુરુષને ઓળખી શકે નહીં. અને ત્રીજું, સત્પુરુષ હોવા છતાં તેનાથી વિમુખ રહેવું અથવા એની ઉપેક્ષા કરવી અથવા તો એની સમીપ જતાં એને લોકસંજ્ઞા હોય કે લોકો મને આમ કહેશે, મારે ત્યાં જવાથી મારા સંપ્રદાયમાં, મારા સર્કલમાં મારી ટીકા થશે, મારી આબરૂનું ઓછી થશે, મારું સ્થાન ઘટશે, મારી કીર્તિ અપકીર્તિ થશે, એવા જે કોઈ પણ પ્રકારના ભાવો રહે ત્યાં સુધી સત્પુરુષને ઓળખી શકે. ત્રણ વાત લીધી છે, એ બાધક પરિણામ થયા. એવા પરિણામ હોય ત્યાં સુધી પ્રત્યક્ષ સમાગમ હોય તો સમાગમ થવા છતાં ઓળખી ન શકે. તો તે જીવની આત્મકલ્યાણની અભિલાષા સફળ થવી સંભવે છે ત્યારે, સુયોગ્ય પાત્રતા હોય ત્યારે અને બાધક ભાવો ન હોય ત્યારે. જો આત્મકલ્યાણની અભિલાષા હોય તો તે સફળ થાય, કારણ કે ઉપાદાનની યોગ્યતા વિના યોગ પણ અયોગ રૂપ જ થઈ પડે છે. જો પોતાની યોગ્યતાને લાયકાત ન હોય તો યોગ પણ અયોગ રૂપ થઈ પડે છે. એટલે મળ્યું ન મળવા બરાબર છે, સત્પુરુષ મળ્યા પણ ન મળવા બરાબર છે. જે સત્પુરુષો જ્ઞાન દશાને સંપ્રાપ્ત થયા તેઓ પૂર્વે મુમુક્ષુતામાં યથાર્થપણે પ્રવર્તીને તે ભૂમિકાથી આગળ વધીને અનુભૂતિ પર્યંત પહોંચ્યા. જે સત્પુરુષો જ્ઞાન દશાને પ્રાપ્ત થયા એ પહેલાં તો એ પણ મુમુક્ષુ હતા, જ્ઞાની તો કોઈ કાળે થયા જ્ઞાની, પણ એ પહેલાં તો એ મુમુક્ષુ હતા, ત્યારે એ યથાર્થ મુમુક્ષુ હતા. એમની યથાર્થ મુમુક્ષુતાની પ્રવૃત્તિ હતી અને એ યથાર્થતાની પ્રવૃત્તિનું આખું પ્રકરણ આપણે લેવું છે. મુમુક્ષુની યથાર્થ પ્રવૃત્તિનું આખું પ્રકરણ છે. એમાં પ્રવૃત્તિને એ મુમુક્ષુની ભૂમિકામાં આગળ વધીને અનુભૂતિ પર્યંત પહોંચ્યા, એટલે કે સ્વાનુભવ સુધી પહોંચી ગયા. તેમાં જે પ્રકારે તેઓ પ્રવર્ત્યા તેનું અનુભવપૂર્ણ વચનોમાં તે મહાત્માઓના વિશદ ભાવવાહી શૈલીમાં વર્ણન કર્યું છે. શું થયું છે કે જે પ્રકારે તેઓ પ્રવર્ત્યા તે જ્ઞાનીએ જે પ્રકારે પ્રવર્ત્યા પોતાની મુમુક્ષુની દશામાં તેનું તેમણે વર્ણન પણ કર્યું. પોતાના અનુભવનો તેમણે આવી દશા અનુભવમાં આવી હતી એવું અનુભવપૂર્ણ વચનોમાં તે મહાત્માઓએ વિશદ એટલે સ્પષ્ટ ભાવવાહી શૈલીમાં વર્ણન કર્યું છે. દુઃખી શૈલીમાં નહીં પણ ભાવવાહી શૈલીમાં તે જ્ઞાનીઓ એ પોતાના અનુભવની વાત કહેતા ગયા છે એમ કહેવું છે. આત્માર્થી જીવને આવા વચનો પોતાની ભૂમિકાને સ્પર્શતો વિષય હોવાથી પ્રયોજનભૂતપણે વિચારણીય છે. આત્માર્થી જીવને આ પ્રકારના જે જ્ઞાનીના વચનો છે કે જે મુમુક્ષુની પોતાની ભૂમિકાને કઈ કઈ જતા હોય, આત્માર્થી જીવને પોતાની ભૂમિકાને લાગુ પડે છે, માટે પ્રયોજનભૂત ગણીને વિચારણીય છે. અહીં બહેનશ્રીના વચનામૃત ગ્રંથના આધારે આ વિષય અનેક પડખાથી સમજવા યોગ્ય છે. બહેનશ્રીના વચનામૃતમાં મુમુક્ષુતાને યોગ્ય ઘણો વિષય આવ્યો, અનેક પડખાથી અનેક ભૂમિકાનો વિષય આવ્યો છે. એટલા માટે ગુરુદેવશ્રીએ એ ગ્રંથની પ્રશંસા સૌથી વધારે કરી છે. ગુરુદેવે સ્વાધ્યાયમાં તો અનેક ગ્રંથો લીધા છે, પણ આ ગ્રંથ પણ સ્વાધ્યાયમાં લીધો ત્યારે ખૂબ પ્રશંસા કરી હતી. અને ભાગ્ય જ એવું ઇતિહાસની અંદર બને કે પોતાના જ્ઞાની, પોતાના જ્ઞાનીના નિમિત્તે, ગુરુના નિમિત્તે બીજા કોઈ જ્ઞાની થાય, એ જ્ઞાનીના વચનોનો ગ્રંથ રચના થાય, અને એના ઉપર એના ઉપકારી જે ગુરુ જ્ઞાની હોય એ પ્રવચન આપે, એવું ઇતિહાસમાં ભાગ્ય જ બને. પણ આ કોઈ યુગાનું યુગે એવું પણ બન્યું કે ગુરુદેવના નિમિત્તે ભેંસરીને જ્ઞાનદશા પ્રાપ્ત થઈ. એ જ્ઞાનદશામાં એમણે ઘણી વાતો પોતાના અનુભવની અને મોક્ષની ભૂમિકાની કરી, એનું સંકલન થઈને પુસ્તક થયું, અને પુસ્તક થયા પછી ગુરુદેવને વિનંતી કરી, કોઈ મોક્ષ હોય, આમ તો થયું તો શું, તો કોઈ મોક્ષ હોય વિનંતી કરી, સાહેબ આ પુસ્તકનો આપણે પ્રશંસા ઘણી કરો છો તો એના પર પ્રવચન જ આપો ને. તો ગુરુદેવે પ્રમોદથી પ્રવચનો પણ કર્યા. અહીંથી શરૂઆત થઈ ભાવનગરથી. એ દિવસોમાં ગુરુદેવ વિહારમાં કરતા વિહાર કરતા કરતા ભાવનગર પધારેલા, ટાઉન હોલમાં વ્યાખ્યાન ચાલતા હતા, અને પ્રશંસા પણ આ ગ્રંથની કરતા હતા. ત્યારે અહીંથી જ વિનંતી કરી હતી કે આપ અહીંથી શરૂ કરો, આમના આ પુસ્તક ઉપર, બેંસરીના વચનામૃત ઉપર પ્રવચન આપો. તો ગુરુદેવે પ્રમોદથી એ વાત સ્વીકારીને શરૂ કર્યું હતું. હા, 1 લાખ. અમે કોઈ ગ્રંથ છપાવવા માટે અત્યાર સુધી કોઈને કાંઈ કહ્યું નથી, પણ આ પુસ્તક માટે કહીએ છીએ કે 1 લાખ છપાવો. ઘણો પ્રમોદ હતો. એનું કારણ એ છે કે એમણે જોયું કે આ ગ્રંથની અંદર મુમુક્ષુને કામ આવે એવી ઘણી વાતો છે, અને એ બેનશ્રી પોતાના અનુભવથી કરી છે. એટલે આ પ્રકરણમાં પણ એમના વચનોનો અને એમની ભૂમિકાના વિષયોનો આધાર ઘણો લક્ષમાં લઈને આ પ્રકરણ લખાયેલું છે, એટલે અહીં એનો ઉલ્લેખ કર્યો છે કે અહીં, એટલે આ પુસ્તકમાં પણ, આ પ્રકરણમાં પણ બેનશ્રીના વચનામૃત ગ્રંથના આધારે આ વિષય, એટલે મુમુક્ષુની ભૂમિકાનો વિષય અનેક પડખાથી સમજવા માટે લખાયેલો છે, એ સમજવા યોગ્ય છે. તે આ પ્રકારે એમ કરીને હવે વિષય શરૂ કર્યો છે. પ્રકરણનો વિષય છે એ હવે શરૂ થાય છે. અત્યાર સુધી તો એની પૂર્વ ભૂમિકા પ્રસ્તાવના મૂકી. મુમુક્ષુ જીવના પરિણામમાં સ્વરૂપ પ્રાપ્તિની તીવ્રતમ ભાવના હોય છે. એટલે શું છે, જે પ્રારંભ ક્યાંથી થાય છે, પાયો ક્યાંથી નખાય છે, પોતાના આત્મકલ્યાણની ભાવના, સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાંથી આ વાત ઊભી થાય છે. બીજું કાંઈ ખબર ન પડે, કોઈ પણ નવો મુમુક્ષુ હોય કે જૂનો મુમુક્ષુ હોય, ભલે બીજી કાંઈ ખબર ન પડે, પણ એક એને અંતરની પોતાની ભાવના હોય કે મારે આત્મકલ્યાણ કરી લેવું છે, મારે સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, બે એક જ વાત છે, તો ત્યાંથી પાયાની વાત શરૂ થાય છે. આ ભાવનાના અભાવમાં જીવ ગમે તે ધાર્મિક પ્રવૃત્તિ કરે, એ પ્રવૃત્તિનો કાંઈ સફળપણો નથી, એમ સમજવું. પાયાની જે વાત છે એ ભાવનાની છે. આ વાત ચાલી હતી, આપણે લેસ્ટરમાં ચાલી હતી, લેસ્ટરમાં પ્રશ્ન પૂછ્યો. નવા હતા મુમુક્ષુ, સાવ ન્યુ કમર, વાતો તો તમે જે કાંઈ કરી એમાં તો ઘણી ઘણી વાતો લાગે છે, અને અમારા નવામાં તો જરાક થાય કે હવે આમાં ઘણી ઘણી વાતો છે ને, સાવ આપણે નવા છીએ, શું કરશું, એવો એક પ્રોબ્લેમ લાગે. તો હવે મૂળમાં અમારે નવાને કરવું શું, પણ આમાં શું, ક્યાંથી શરૂ કરવું, શું અમને પહેલું વહેલું અમારા પરિણામ હોવા કેવા પરિણામ અમારા હોય તો અમે આ રસ્તે ચડીએ, આ લાઈને ચડીએ. મૂળ પ્રશ્ન એમ આવ્યો હતો કે અમારા કેવા પરિણામ હોય તો અમે આ માર્ગે ચડીએ. કારણ કે આમાં તો ઘણા ધર્મની પ્રવૃત્તિ કરે અને માર્ગ નથી મળતો, અને ઘણાને માર્ગ મળે છે. હવે આમાં અમારે શું સમજવું, શું આમાં લાંબો અભ્યાસ તો છે નહીં કંઈ. ત્યારે આ વાત થઈ હતી કે જો આત્મકલ્યાણની અંદરની ભાવના હોય તો એ પહેલી વહેલી પાયાની વાત છે. તો એ ભાવનાના દોરે દોરે તું આગળ વધી જઈશ, કેમ કે ભાવના છે એ હૃદયની કોમળ ચીજ છે. એટલે આત્મા આગો પાછો હાલશે એ ભાવનાની વિરુદ્ધ, પરિણામ થઈ જશે, થવાનો સંભવ છે, એટલે તરત તેની ઠેસ વાગશે. શું એ માણસ ઊંઘી જાય ને અલાર્મ વાગીને જાગી જાય એમ અંદરમાં તરત ખબર પડશે કે નહીં નહીં નહીં, મારી જે ભાવના છે એને અનુકૂળ નથી, આ પરિણામ એને અનુકૂળ નથી, એટલે આગળ નહીં જાય, ભાવના વિરુદ્ધ આગળ નહીં જાય. ભાવના છે એ પાયામાં હોવી જોઈએ, પછી આગળ બધું ચણતર બરાબર ચાલશે, અને વિરુદ્ધ કાંઈ થશે તો પણ નહીં ચાલે, એ વાત આગળ નહીં ચાલે, એમ બની જશે. મુમુક્ષુ જીવના પરિણામમાં સૌ પ્રથમ સ્વરૂપ પ્રાપ્તિની તીવ્રતમ ભાવના, કેવી તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ, સૌથી વધારે તીવ્ર, તીવ્રતમ એટલે સૌથી વધારે તીવ્ર, એને તીવ્રતમ કહે છે. ગુડ, બેટર, બેસ્ટ ડિગ્રી જે છે ને, સારું, વધારે સારું અને સૌથી સારું, ગુડ, બેટર અને બેસ્ટ વ્યાકરણમાં આવે છે કે વિશેષણનાથની ત્રણ ડિગ્રી છે, એમાં આ સૌથી વધારે સારું એમ તીવ્રતમ ભાવના, ભાવનાની તીવ્રતાનું વિશેષણ છે, એમાં સૌથી તીવ્ર ભાવના આવવી જોઈએ. આ જો એક પાયાની ચીજ ઊભી થઈ જાય તો કામ થઈ જાય એવું છે, પાયાની આ ચીજમાંથી કામ થઈ જાય એવું છે. આની ઘણી મોટી કિંમત છે. જો આત્મકલ્યાણની અથવા સ્વરૂપ પ્રાપ્તિની તીવ્રતમ ભાવના એ બહુ મોટી વાત છે, અને પાયાની ચીજ છે એ. આ છે પાકો પાયો અહીંથી થાય, નહીતર પાયો કાચો રહીએ એટલે આગળ પાછળ પાછું કરોડો ભૂસ્તીને બધું જમીન દોષ થઈ જાય, જે કંઈક થોડું ઘણું કર્યું હોય એ જમીન દોષ થઈ જાય. એટલે આ પાયાની વાત છે. હા, તીવ્રતમ ભાવનામાં બીજો ક્યાંથી સમાવેશ થાય, આમાં શું છે? જીવને સંસાર ભાવનાને લઈને પરિણામમાં સંસાર બળ છે. શું છે સંસાર બળ? કેમ છે પરિણામમાં? કે સંસારની ભાવના છે માટે સંસાર. હે, બે જ છે, કાં સંસાર અને કાં મોક્ષ, કાં પોતાનું આત્મકલ્યાણ કરે ને કાં અકલ્યાણ કરે ને કાં કલ્યાણ કરે, બેમાંથી ત્રીજું શું થાય? ત્રીજું કાંઈ થાય એવું નથી. કાં અકલ્યાણ કરે જીવ પોતાને પોતાને, કાં કલ્યાણ કરે પોતાને પોતે, બસ. એટલે પાયાની વાત એ છે કે બેન શું એમ કહેતા, ભાવનાને બહુ રિસ્પોન્સ આપતા. હમણાં જવાહરભાઈને બા છે ને, એક જગ્યા છે વંદન કરવા, પ્રણામ, હા પ્રણામ કરવા ગયા છે તો હવે કાને બરાબર સંભળાતું નથી, એટલે આપની કાંઈ વાતો સાંભળી શકીએ નહીં, ગુરુદેવનું પ્રવચન પણ સરખું સંભળાય નહીં, રાખતા ભંગલું રાખતા આંખે હવે ઝાંખપ આવતી જાય છે, વૃદ્ધાવસ્થા થઈ ગઈ, આંખે ઝાંખપ આવતી જાય છે, કાને સંભળાતું નથી સરખું, અને શરીર પણ હવે બહુ કામ આપતું નથી, હાલવું ચાલવું આવવું જવું એમાં કાંઈ શરીર બહુ કામ આપતું નથી. એટલે એમ થાય કે આમાં કેવી આમના અમારે તો મનુષ્ય ભોગ નારે આવીને ઊભા આવે આમાં અમને અમારે શું થાય. હું એટલે બેન શ્રી કીક જોવું કાંઈ વાંધો નહીં. વૃદ્ધાવસ્થામાં તો ઇન્દ્રિયો શિથિલ થાય પ્રતિકૂળ થાય એ બધું બનવા જોગ છે. પણ તમે તો ભાવનાવાળા છો. શું કીધું? ભલે શાસ્ત્ર ન વંચાય ન સંભળાય શું પણ ભાવના તો છે ને તમારી પાસે. ભાવના વધારવી. શું કીધું? ભાવના કાંઈ તમને ન આવડે ને કાંઈ ન કરી શકો તો બેઠા બેઠા ભાવના તો વધારો. એ તો ગમે તે પરિસ્થિતિમાં વધે એવું છે. આટલી વાત કરી એ બહુ મુદ્દાની વાત છે. વાત છે મુદ્દાની વાત છે. નહીતર માણસ એમ થાય કઈ સાધન આપણે ન કરી શકીએ હવે શું કરશું આપણે. તો કે તારી ભાવના વધારી બહુ મોટી વાત છે અને બીજા સાધનને એક વાર ટપી જશે. ભાવના છે એ આગળ નીકળી જશે. એટલે પહેલી વાત ત્યાંથી શરૂ કરી છે કે મુમુક્ષુ જીવના પરિણામમાં સ્વરૂપ પ્રાપ્તિની તીવ્રતમ ભાવના હોય છે. જે આ સમ્યક દર્શન આદિ મોક્ષ માર્ગને પામનાર મુમુક્ષુ કેવો હોય એની યથાર્થતામાં શું આવે કે સૌથી પહેલાં એને ઉત્કૃષ્ટ ભાવના તીવ્ર ભાવના આવે. તેમજ સ્વરૂપ સમજવાની ઓળખવાની અપૂર્વ જિજ્ઞાસા પણ હોય છે અને પોતાનું જે મૂળ સ્વરૂપ છે એની પણ એને જિજ્ઞાસા ઘણી હોય છે. મારું સ્વરૂપ મૂળ કેવું, મારું મૂળ સ્વરૂપ કેવું, એ બેનો સરવાળો લીધો છે કે બંનેના સરવાળે શું હોય છે કે અનંત જન્મ મરણથી મુક્ત થવાની વેદનાપૂર્વક ઉત્પન્ન જિજ્ઞાસા હોય છે. એમાંથી શું ઉત્પન્ન થાય છે કે પરિભ્રમણથી મુક્ત થવાની જિજ્ઞાસા એટલે અભિલાષા ભાવના કેવી હોય છે? વેદનાપૂર્વકની આવે અંદરથી. હું એવું અંદરથી વેદના ઉત્પન્ન થાય કે મારે ગમે તેમ કરીને પરિભ્રમણથી હવે પરિભ્રમણ મારે કરવું નથી. હા, ચિંતનાથી પછી આગળ વધે ત્યારે વેદના આવે ને વેદનામાં જુરે. વેદના લંબાઈ એટલે વેદનામાં જુરે. તેને લઈને એટલે તેવા પ્રકારના પરિણામને લઈને પદાર્થનું યથાર્થ સ્વરૂપ સમજવાનો જ્ઞાનમાં અવકાશ થાય છે. કેમ કે દર્શન મોહની મંદતા ત્યાંથી શરૂ થઈ. એટલે પદાર્થનું યથાર્થ સ્વરૂપ સમજવાનો જ્ઞાનમાં અવકાશ થાય છે એટલે નિર્મળતા ઉત્પન્ન થાય છે. નિર્મળ એવો જે પોતાનો આત્મ સ્વભાવ એને સમજવા માટેની જે નિર્મળતા જોઈએ એ નિર્મળતાની શરૂઆત આ પ્રકારના પરિણામથી થાય છે. અંદરથી ઉત્પન્ન થયેલી જિજ્ઞાસાનો આ ખાસ પ્રકાર છે. આ વિશિષ્ટ પ્રકાર છે, સ્પેસિફિક છે. અહીંથી લાઈન શરૂ થાય છે એમ કેવું છે. પહેલો એકડો ઘૂંટવો કઠણ છે છે આ પહેલું પગથિયું પગ મૂકવાનું. પરિભ્રમણની જે વેદના છે એ પહેલા પગથી પગ મૂકવાની વાત છે. પણ બહુભાગ મુમુક્ષુ એ પહેલે પગથી પણ પગ મૂકી શકતા નથી. શાસ્ત્રોના શાસ્ત્રો વાંચી જાય, ઘણું ધારણામાં આવી જાય. બીજું પણ સાધનની દ્રષ્ટિએ ભક્તિ પૂજા અર્પણતા બીજું ઘણું ખરું એ બધું કરવું સહેલું છે. પહેલે પગથી પગ મૂકવો કઠણ પડે છે. જરા પહેલો એકડો ઘૂંટવો કઠણ પડે છે, પછી તો લાઈન બરાબર ચાલે. એટલે એમ લીધું કે આ ખાસ પ્રકાર છે, અંદરથી ઉત્પન્ન થયેલી જિજ્ઞાસાનો આ ખાસ પ્રકાર છે. ખાસ પ્રકાર છે એટલે યથાર્થ પ્રકાર છે. તદઉપરાંત હવે આગળ ચાલીને પૂર્ણ નિર્દોષતાની પ્રાપ્તિ અર્થાત પરિપૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત કરવાનું ધ્યેય બાંધનાર અને તે ધ્યેયને પૂરી લગ્નથી અનુસરવાની ધગશવાળો જીવ આત્માર્થીની યોગ્ય ભૂમિકા વાળો હોય છે. આ લક્ષ્મણ વિશે આવ્યો પછીનું સ્ટેજ કે આ ભૂમિકા આ ઉપરાંત તદઉપરાંત એટલે આમ થવા ઉપરાંત પછી શું પૂર્ણ નિર્દોષતાની પ્રાપ્તિ. હમણાં આપણે આત્મજાગૃતિમાં તો આ લેખાંકાના ઉપર આવી ગયો ક્રમથી સમ્યક દર્શનને પ્રાપ્ત કરનાર મનુષ્ય શું કેવો હોય. ત્રણ અંકમાં હમણાં જ પૂરો થયો, છેલ્લા અંકમાં પૂરો થયો. આપણે હા 20 અને 21માં સંક્ષિપ્તમાં મુદ્દા લીધા હતા, પછી એક એક મુદ્દા ઉપરની ચર્ચા લીધી છે. વિવેચન સહિત હા વિવેચન સહિત હા એ પૂર્ણતાના લક્ષ ઉપરનો જાય તો એક જ મુદ્દા ઉપરનો આખો આર્ટિકલ છે. એ પૂર્ણ નિર્દોષતાની પ્રાપ્તિ અર્થાત પરિપૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત કરવાનું જેને ધ્યેય હોય, ધ્યેય બાંધ્યો હોય અને ધ્યેય બાંધ્યા પછી પણ પૂરી લગ્નથી એ ધ્યેયને અનુસરીને પોતાના પરિણામ થાય એવી જેને ધગશ હોય એટલે સંવેગ ઉત્પન્ન થયો હોય તે આત્માર્થીની યોગ્ય ભૂમિકાવાળો જીવ છે. અહીંયા આત્માર્થીની યોગ્ય ભૂમિકા આવી કેમ કે પોતાના ધ્યેયને પહોંચી વળવા માટે સારો એવો સંવેગની એને ઉત્પત્તિ થઈ છે, જોર આવે છે અંદરથી. હા પછી એ લય શરૂ થાય છે, મારે મારા ધ્યેયને પહોંચી વળવું છે, ગમે તેમ કરીને મારે મારા ધ્યેયને પહોંચી વળવું છે. આમ તો શું છે, આ મોક્ષનું ધ્યેય છે અને પંચમકાળમાં મોક્ષ નથી. ભલે પંચમકાળમાં મોક્ષ ન હોય તો પણ મોક્ષનું ધ્યેય પંચમકાળમાં બાંધી શકાય અને જો મોક્ષનું ધ્યેય બાંધે તો મોક્ષ માર્ગની પ્રાપ્તિ પણ પંચમકાળમાં કરી શકે છે. એટલા માટે મોક્ષ ધ્યેયનો વિષય હોવાથી નાનીઓ મોક્ષની વાત વાતમાં કરે છે. સુગાનીજીના પત્રો લ્યો, ભેંસરીના વચનામૃત લ્યો કે સમયસાર લ્યો, કૃપાળુ દેવીના વચનામૃત લ્યો, મોક્ષની વાત કરશે. મોક્ષ તો આ કાળમાં છે નહીં ને તો કંઈ એની ખબર નથી, છતાં પણ એ મોક્ષની વાત એટલા માટે લે છે કે એનું ધ્યેય પહેલા બાંધવું જોઈએ. ધ્યેય બાંધે એ ધ્યેય પહોંચશે, ધ્યેય નહીં બાંધે એને સંસારનું ધ્યેય હોવાથી ગમે તે સાધન કરશે એ સંસાર અર્થે ફળશે. કેમ કે ધ્યેયને અનુસરીને પરિણામ થવાના, પરિણામ હંમેશા ધ્યેયને અનુસરીને થાય છે. હા છે, થવાનું છે, બરાબર છે. અને એ બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. પાંચમા આરામમાં પણ એકવાર મોક્ષ માર્ગની પ્રાપ્તિ થઈ જાય એટલે એને તો મોક્ષ સિક્યોર થઈ ગયો, રજીસ્ટર થઈ ગયો એનું, ત્યાં એનું સ્થાન છે એ પાકું થઈ ગયું, રિઝર્વેશન થઈ ગયું નિર્વાણ પદનું. આપણે બોર્ડિંગ કાર્ડ મળે છે પછી ચિંતા હોય છે, હે બોર્ડિંગ કાર્ડ લઈ લીધું પછી આપણે કંઈ ગમે વાંધો નહીં, આપણે વાત કરો નિરાતે, કાંઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી. એ સમ્યક દર્શનાદિ મોક્ષ માર્ગની પ્રાપ્તિ છે એ મોક્ષનું બોર્ડિંગ કાર્ડ છે. એ હાથમાં આવી ગયા પછી સીટ રિઝર્વ છે, ત્યાં વાંધો નથી એમ છે. એ લગ્નિ વાળો જીવ છે, યથાર્થ ભૂમિકા વાળો જીવ છે, ત્યાર પછી કેવી રીતે એ મુમુક્ષુ આગળ વધે છે એનો વિસ્તાર, કેવા કેવા પરિણામ થાય છે અને આગળ વધે છે એનો વિસ્તાર કરવો.